ગુરુ નથી આપણે વચ્ચે વચ્ચે લેતા જાય. ચલો આ પહેલી સ્લાઇડ આપણી મંગલાચરણ ની થઈ. બીજી સ્લાઇડ જોઈએ. બીજી સ્લાઇડ 140 ભગવાન. કેટલા ભગવાન બિરાજમાન થવાના છે? જેની પ્રતિષ્ઠા થવાની છે. ઓકે, હવે બીજી સ્લાઇડમાં 140 ભગવાન. આમાં આ પાંચ કલ્યાણક ના પિક્ચર છે. થોડી સાઈડ જોતા જઈજો. વાટકી ગાટકી રે, આપડે આ ગાટા એવા છે. વાટકી ગાટકી રે પ્રતિષ્ઠા આવી સુવર્ણપુરી ધામમાં. બરાબર, હવે આગળની સાઈડ લઈએ. આ પાંચ કલ્યાણક ના પિક્ચર છે. કલ્યાણક કેટલા છે? પાંચ. કયા કયા? ચલો એક વાર નામ બોલી લઈએ. બધા એક સાથે બોલજો. બહુ ઈઝી છે. ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, સબ કલ્યાણક, જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણ. બહુ સરસ. આગળની સાઈડ લઈએ. જો 140 દિન ભગવંતોની સ્થાપના. બરાબર, આજના વિષય શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનની પ્રતિમા કા મહત્વ આવશે બધું સ્લાઇડમાં. અને પ્રતિષ્ઠાને આના ન ભૂલે. બરાબર, આ એક સ્લાઇડ છે. આગળ વધીએ આપણે. જો હવે આપણે ચાલુ કરીએ છીએ. તમે લોકો ગણજો અને યાદ રાખજો. છેલ્લે મને અગર ગમશે કોઈ એક જણ જેન્ટ્સ માંથી, કોઈ એક જણ લેડીઝ માંથી અહીંયા આવીને 140 ભગવાન નું વર્ણન કરશે તો મને બહુ ગમશે. જોઈને પણ કરી શકો, જોયા વગર કરશો તો મને વધારે ગમશે. બહુ ઈઝી છે. યાદ રાખતા જજો, ઉપયોગની થોડી એકાગ્રતા રાખજો. ઘણી બધી વાતો તો સરળ છે. હવે કયા કયા ભગવાન બિરાજમાન થવાના? તમે ભાઈ આ મોડા આવડવું જોઈએ હે. કયા કયા ભગવાન બિરા? અને પછી તમે ઘરે જઈને જરા આનું વર્ણન કરી આપજો તમારા બધા કઝિન્સ ને, ઘરના મેમ્બર્સ ને. ઓકે, સૌથી પહેલા જોઈએ 24 તીર્થંકર ભરત ક્ષેત્ર. આ પ્રતિમાઓ બિરાજમાન થવાની છે. આ પ્રતિમાઓની પ્રતિષ્ઠા થવાની છે. બરાબર, તમે કહ્યા તો પતા તો હોવા જોઈએ ને 140 ભગવાન કોણ છે ને, હે. તો 24 ભગવાન ભરત ક્ષેત્ર ના જે થઈ ગયા હે, અને 24 ભગવાન એરાવત ક્ષેત્ર ના ખ્યાલ આવે છે જે ચોથા કાળમાં થઈ ગયા. તો એવા 24 ભગવાન તીર્થંકર ભરત ક્ષેત્ર ના અને 24 તીર્થંકર એરાવત. કેલ્ક્યુલેટ તમે કરજો. છેલ્લો આંકડો આવો જોઈએ 140. બરાબર, 24 + 24. અહીંયા એ કેલ્ક્યુલેશન નથી લખ્યું, અહીંયા ખાલી નંબર લખ્યા છે. બધાને ખ્યાલ આવે છે? બરાબર, ચલો તો 24 ભગવાન ભરત ક્ષેત્ર ના અને 24 ભગવાન તીર્થંકર એરાવત ક્ષેત્ર, આદિનાથી લઈને મહાવીર ભગવાન, આ બધા ભગવાનોનું વિધિ થશે. પંચકલ્યાણક થશે અને પાછળ વિધિ થશે અને વિધિ પૂર્વક પ્રતિષ્ઠા છેલ્લે દિવસે થશે. ચલો આગળ વધીએ. યાદ રહ્યા 24 ભરત અને એરાવત ના તીર્થંકર. ચલો આગળ. અચ્છા, હા સોરી, વિજય ક્ષેત્ર ના, વિજય ક્ષેત્ર કે 20 તીર્થંકર ભગવાન મેં છે. જંબુ દ્વીપ કે 4. શું કીધું આમાં? જે વિજય ક્ષેત્ર છે, જો 3 લોક છે. ઉપર છે અધોલો, નીચે ઉપર છે ઉર્ધ્વલો, નીચે છે અધોલો, વચ્ચે છે મધ્યલો. મધ્યલોક માં અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે. બરાબર છે, આપણે વાત કરી રહ્યા છે પહેલો દ્વીપ. પહેલો દ્વીપ કયો છે? જંબુદ્વીપ. ખ્યાલ આવે છે? સુવર્ણપુરીમાં જંબુદ્વીપ બની રહ્યો છે ને, તો જંબુદ્વીપ પહેલો દ્વીપ છે. જંબુદ્વીપ, તો જંબુદ્વીપમાં ક્યાં ક્યાં ભગવાન છે અને પ્રતિષ્ઠા થવાની છે એની આપણે ચર્ચા કરી રહ્યા છે. તો જે જંબુદ્વીપ છે એ જંબુદ્વીપમાં જે આપણે વાત કરી ભરત અને એરાવત ક્ષેત્રના 24 તીર્થંકર. હવે આપણે વાત કરીએ કે ત્રીજું ક્ષેત્ર જંબુદ્વીપમાં ક્ષેત્ર કેટલા છે? કોઈને ખ્યાલ છે આખા જંબુદ્વીપમાં કેટલા ક્ષેત્ર છે? ક્ષેત્ર કેટલા છે? જે થોડું આ જ્ઞાન પર હોવું જોઈએ. આ તો બહુ બેઝિક પ્રશ્ન છે. જમ્હા બોલો બોલો, ખોટું તો ખોટું, સાચું તો સાચું, બોલો. 5. કેટલા? 5 ક્ષેત્ર છે જંબુદ્વીપમાં. ક્ષેત્ર કેટલા છે બેટા? પ્રિયંકા ખબર છે? ચલો, તો હવે આ 3 લોકનો પણ ક્લાસ લેવો જોઈએ. પ્રતિષ્ઠા પછી આપણે લેશું. જંબુદ્વીપમાં 7 ક્ષેત્ર છે અને 6 પર્વત છે. 6 પર્વત, 7 ક્ષેત્ર. ખ્યાલ આવે છે? 6 પર્વત આખા જંબુદ્વીપને 7 ક્ષેત્રમાં વિભાજિત કરે. બે વસ્તુ યાદ રાખશો, ક્ષેત્ર કેટલા? 7. બોલો એક સાથે બધા, ક્ષેત્ર કેટલા? 7. પર્વત કેટલા? 6. બરાબર, તો 7 ક્ષેત્રમાંથી આ આપણે ભરત ક્ષેત્ર એરાવત ક્ષેત્ર બે ક્ષેત્ર ની વાત કરી બરાબર છે. ભરત એરાવત ક્ષેત્ર ની વાત કરી. હવે આપણે વિજય ક્ષેત્ર ની વાત કરીએ. જંબુ દ્વીપ ના વિજય ક્ષેત્ર ની વાત કરીએ. વિજય ક્ષેત્ર કેટલા છે આપણા અઢી દ્વીપ માં? પાંચ. આપણે મહાઅર્ધમાં બોલીએ છીએ ને, પાંચ ભરત, પાંચ એરાવત, પાંચ વિજય સંબંધી, ત્રી ચોવીસ, ચીના સાત ચોવીસ, જીનેન્દ્ર. તો વિજય ક્ષેત્ર પાંચ છે, ખબર છે બધાને? એ તો ખબર છે. તો આપણે જંબુ દ્વીપ ના વિજય ક્ષેત્ર ની વાત કરીએ. ખ્યાલ આવે છે? જંબુ દ્વીપ ના વિજય, અઢી દ્વીપ માં પાંચ વિજય ક્ષેત્ર છે. સમ્યક ભાઈ સમજાવો, ઇન્ફોર્મેટિવ ક્લાસ છે. તો જે જંબુ દ્વીપ નો વિજય ક્ષેત્ર છે, ટોટલ ગિયર ભગવાન ગિયર માં ભગવાન કેટલા છે? વી. તો વી કે વી ભગવાન જંબુ દ્વીપ માં નથી. દે આર સ્પ્રેડ આઉટ ઇન અઢી દ્વીપ. જંબુ દ્વીપ માં 20 વિયરમાન ભગવાન માંથી 4 ભગવાન. તમને સમજાય છે? શું બોલું છું? સમજને આવ્યા? જંબુ દ્વીપ માં જે 20 ભગવાન છે, સીમંદર, યુગમંદર, બાવુ, સુ બાવુ થી લઈને છેલ્લા ભગવાન કયા છે? અજિતવીર્ય હે. તો એ અજિતવીર્ય સુધી ના જે 20 ભગવાન છે, એ 20 ભગવાન પાંચ વિજય માં આપણે સ્પ્રેડ આઉટ છે, વિરાજમાન છે. અઢી દ્વીપ માં છે, ટોટલ અઢી દ્વીપ માં 20 ભગવાન. સમજાય છે બેનો? તો જંબુ દ્વીપ માં કેટલા છે? 20 માંથી 4. તે 4 ભગવાન ની પ્રતિષ્ઠા છે. તો એડ ઓન કર્યું, 24 + 24 + 4 આન્સર 24 + 24 + 4 થઈ ગયા. તો 4 ભગવાન, સીમંદર ભગવાન, યુગમંડળ, બાહુ અને સુબાહુ, આ 4 ભગવાન ની પ્રતિષ્ઠા થશે સુવર્ણપુરી ધામ. અને આ 4 ભગવાન બિરાજમાન થશે જંબુ દ્વીપ માં. તમને સમજાય છે? 3 થઈ ગયા આપણા, 24 અને 4 થઈ ગયું. 24 અને 4 બરાબર. હવે જો આગળની સ્લાઇડ જોઈએ. તમે કાઉન્ટ કરજો કેટલો આંકડો આવવો જોઈએ. 140 હમણાં કેટલા થયા જોજો તમે. 24 + 24 + 4 આ યાદ થઈ ગયું ને? હવે હા, જોયા વગર કોઈ બોલી શકશે એવી પૂરેપૂરી મને અપેક્ષા છે. ચલો હવે આગળ. હવે જો આપણે ક્યાં આવ્યા, જે મેરુ પર્વત છે. મેરુ પર્વત પણ પાંચ છે ને? પાંચ મેરુ. તો પાંચ મેરુ પણ અઢી દ્વીપ માં છે. તો જંબુ દ્વીપ માં કયો મેરુ પર્વત છે? સુદર્શન. ખ્યાલ આવે છે? તો સુદર્શન મેરુ જે છે, એ સુદર્શન મેરુ સંબંધી જે રહ્યું છે, સુદર્શન મેરુ પર્વત કે 4 વન મે 16 જિલ્લાને. વન કેટલા છે? 4. હવે મેરુ પર્વત ઇમેજિન કરો, જંબુ દ્વીપ માં વચ્ચે સ્થિત છે ને મેરુ પર્વત, એની આજુબાજુ વિજય ક્ષેત્ર છે. ખ્યાલ આવે છે? વિજય ક્ષેત્ર ની આ બાજુ 3 ક્ષેત્ર છે ને ઓલી બાજુ 3 ક્ષેત્ર છે, બરાબર છે? ભરત અને એરાવત વચ્ચે વિજય, વિજય અને એરાવત ની વચ્ચે 2 ક્ષેત્ર, અને વિજય અને ભરત ની વચ્ચે 2 ક્ષેત્ર. સાચી તો થઈ ગયા ને? આયુ એટલે હું અહિયાં સમજો, હું અહિયાં ઉભી છું ભરત ક્ષેત્ર, ભરત ક્ષેત્ર માં ઉભી છું, બરાબર. વચ્ચે છે વિજય, તો વિજય અને ભરત ની વચ્ચે 2 ક્ષેત્ર છે, બરાબર. હવે અહિયાં હું આવી ગઈ વિજય ક્ષેત્ર, બરાબર. તો વિજય અને એરાવત ની વચ્ચે 2 ક્ષેત્ર છે. આયુ કેટે બરાબર. તો હવે વિજય ક્ષેત્ર માં ઉભી છું સમજો, અને હું જ્યાં ઉભી છું ત્યાં મેરુ પર્વત છે, અને આજુબાજુ પૂર્વ અને પશ્ચિમ વિજય છે. ગેટિંગ બરાબર. તો જે મેરુ પર્વત છે, એ મેરુ પર્વત કેટલો મોટો છે? મેરુ પર્વત કેટલો મોટો છે? મેરુ પર્વત 1,00,000 યોજન. સમજાય બરાબર? 1,00,000 યોજન મેરુ પર્વત છે. હજુ કઈ મિસિંગ છે? 1,00,000 યોજન પ્લસ, હા વેરી ગુડ, 40 યોજન ની ચુલિકા છે ઉપર. તો 1,40,000 યોજન ની ચુલિકા, 1,40,000 યોજન નો મેરુ પર્વત. સમજાય છે? હવે જે મેરુ પર્વત છે એમાં 4 વન છે, 4 વન, બરાબર. હવે 4 વન ના નામ પણ બધાને થાય છે, બોલો કોઈને થાય છે 4 વન ના નામ? ભદ્રકાળ વન, પછી નંદન વન, સોમનાથ વન અને પાંડુ વન. તો એ જે 4 વન છે, એ 4 વન માં 4 દિશામાં, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, 4 દિશામાં 4 ગુણા રહે છે. તો 4 વન અને એક દિશામાં 4 ગુણા રહે, તો 4 × 4 = 16. તો મેરુ પર્વત સંબંધી 16 જિલ્લાલય ની સ્થાપના થશે સુવર્ણપુરી ધામ. આજુ ગેટે આટલી વાત સમજાય ગઈ? સમજાય ગઈ? તો સુમેરુ પર્વત આજે આ છે ને, આ સુમેરુ પર્વત તો જે આ ચાર વન દેખાય છે અને ચાર દિશામાં ચાર જિનલ ખ્યાલ આવે છે. આ કૃત્રિમ છે કે અકૃત્રિમ? વેરી ગુડ. પણ આપણે એની સ્થાપના કરવી છે બરાબર. પણ ઇમેજિન કરો કે અકૃત્રિમ જિનલ છે બરાબર. તો કેટલા થઈ ગયા એકવાર રિપીટ કરશો બોલો. ચાલીસ ભગવાન મને જોયે છે એકદમ યાદ રહી જાય ક્યાં જતો ને છેલ્લે દિવસે જોતો ને તો તમને ખ્યાલ આવશે તમને દેખાશે એવો જો આ મેરુ પર્વત તમને ખ્યાલ આવે છે. આગળ આપણે વિશે લઈએ છે કે ચોવીસ સંબંધી વિરાજમાન ભગવાન સિમંદર યુગમંદર બાહુ સુબાહુ બરાબર. અને મેરુ પર્વત સંબંધી સુદર્શન મેરુ પર્વત સંબંધી ચાર વન સંબંધી કોડ આખું બોલવાનું ચાર. હા બોલો પ્રિયંકા ભાઈ બોલો આખી ભાઈ. સુદર્શન મેરુ સંબંધી ચાર વન સંબંધી ચાર દિશામાં કોર્ડિનલ આવ્યું. મેરુ પર્વત વન દિશા અને ડિનલ ગોટ ઇટ. તો સોળ થઈ ગયા બરાબર. એડ ઓન થયું 24 + 24 + 4 + 16. ચલો આગળ વધીએ. હવે જે શું આવે છે હા હવે જો જે ગજગંધ છે ને બે ગજગંધ પર્વત છે ચાર ગજગંધ પર્વત છે તો એ ચાર જો ગજગંધ પર્વત કે ચાર ગિનાવે ચાર દિશામાં ચાર ગિનાવે છે ગજગંધ પર્વત સંબંધી એ ગજગંધ પર્વત છે. હવે એ સંબંધી તમે મને આવી ગયો એ સંબંધી ક્વિઝ પણ સાથે પૂછવાના નહીં પછી પૂછું. ઓકે ચાલો બહુ સરસ પ્રશ્નોત્તર કાઢ્યા છે થોડા ટ્વિસ્ટિંગ છે પણ મજા આવશે તમને આન્સર આપવાનું. ચાલો બધા વિષય થઈ જવાનો એ પણ છે પછી ક્વિઝ લેશે બરાબર. તો ગજગંધ પર્વત સંબંધી ચાર દિશામાં ચાર જિલ્લા તો ગજગંધ પર્વત સંબંધી ચાર જિલ્લા જે અહીંયા જિલ્લાલય દેખાશે તમે આ જિલ્લાલય સમજાય છે. આ એક ગજગંધ પર્વત દેખાવ્યો છે એવી રીતના ચાર સમજાય છે. તો ચાર દિશા સંબંધી ચાર ગજગંધ ઉપસ્થિત અકૃત્રિમ જિનલ આટલું યાદ રહેશે. ચલો એકવાર 24 + 24 + 4 + 16 + 4. હવે હું આંકડા બોલું છું તમે જિનલ તમારા જ્ઞાનમાં ઇમેજિન કરો. હા બોલો સોરી હા હા આજે આ છે ને આ જિનલ છે ચાલે આવી રીતે આદત ન હોય એટલે થોડું સુધાર લાગે શીખતા. આ જિનાલય છે સમજાયું. આ ગજગંધ પર્વત છે એનો એક પાર્ટ છે બરાબર. આવા ચાર પર્વત ચાર દિશામાં ચાર છે. ચલો આગળ વધીએ આપણે. હવે જો શું આવે છે કેટલું સરસ પ્રેઝન્ટેશન આ બનાવ્યું છે. જંબુ અને શ્યાલમલી વૃક્ષ કે દો જિનાલય આ એક વૃક્ષ બતાવી દઉં છે. ખ્યાલ આવે છે આ જંબુ વૃક્ષ છે અને આ જંબુ વૃક્ષ ઉપર આજે આ જિનાલય છે. દેખાય છે એરો જ્યાં મારો આ પોઈન્ટર છે બરાબર. આ જિનાલય છે તો જંબુ વૃક્ષ અને શ્યાલમલી વૃક્ષ વૃક્ષની ઉપર જિનાલય છે બોલો. અકૃત્રિમ જિનાલય ખ્યાલ આવે છે. આ વૃક્ષ સંબંધી બે જિનાલય છે જંબુ વૃક્ષ અને શ્યાલમલી વૃક્ષ. હવે જે પણ નામ કદાચ રહી ગયું છે તો સોમેન્દ્ર પછી એરોન કરી નાખશે. તો આ બે જિનાલય થઈ ગયા વૃક્ષ સંબંધી. વૃક્ષ સંબંધી કેટલા જિનાલય થયા બે. ગજગંધ સંબંધી ચાર. મેરુ પર્વત સુદર્શન મેરુ સંબંધી સોળ. વેરી ગુડ. પછી વિજય ચેતના વીર ભગવાન માંથી ચાર. તીર્થંકર ભરત ના ચોવીસ. એરાવત ના અરે વાહ તમે તો હમણાં યાદ રહી જશે બધું. વેરી ગુડ. હવે તૈયારી કરજો કોણ આવીને બોલવાનું છે આગળ. ચલો આગળ ડરતા નહીં કઈ વાંધો નહીં. કોઈ નહીં બોલે તો પણ ચાલશે. પણ મને મને અપેક્ષા છે અને વિશ્વાસ પણ છે કોઈ બે જણ આવીને તો બોલશે. ચલો હવે આપણે આગળ વધીએ છે. હવે થોડુંક આ સમજો. હવે આ શું આવ્યું વક્ષાર ગીરી કે સોલહ જિલ્લા. અગેન આપણે જે વિજય ક્ષેત્ર છે એમ આવી જઈએ. આ વચ્ચે તમને સુદર્શન મેરુ દેખાય છે ખ્યાલ છે. જો આ ગજગંધ દેખાય છે ચાર. આ ચાર ગજગંધ છે જો અને એમાં ચાર જિલ્લા 1 2 3 અને 4 બરાબર ખ્યાલ આવે છે. હવે જો આ શું છે વક્ષારગીરી કે સોલા કિનારે. હવે વક્ષારગીરી ક્યાં છે થોડું ઝૂમિંગ કરજો. જો દેખાડો આ વક્ષારગીરી આમાં દેખાશે. અરે થોડું નહીં થોડું ઓછું કરો. આજે આ વિદ્યાસ પર આજે આ વક્ષારગીરી દેખાય ને આ વક્ષારગીરી પર્વત છે. તમને ખ્યાલ છે એક વસ્તુ કે જે આ વિધેય ક્ષેત્ર છે એમાં કેટલી નગરી છે. એક વિધેય ક્ષેત્ર સંબંધી નગરી કેટલી છે નગરી સમયભાઈ ખબર છે નગરી કેટલી છે 32 નગરી છે. એક વિધેય એક વિધેય ક્ષેત્રમાં 32 નગરી છે બરાબર. તો હવે 32 નગરીને આ પર્વત જે આ નદી છે આ નદી છે પછી આ પર્વત છે ખ્યાલ આવે છે. તો આ જે પર્વત છે આ વક્ષારગીરી પર્વત છે. તો એ વક્ષારગીરી સંબંધિત આજે હું મારો પોઈન્ટર જોયો વક્ષારગીરી 1 2 3 4 આ પર્વતો વિજય ક્ષેત્ર ને નગરીઓમાં ડિવાઈડ કરે છે ખ્યાલ આવે છે બરાબર. તો આ ચાર આ ચાર આઠ અહીંયા ચાર અને અહીંયા ચાર એટલે 32 નગરી આ પર્વત અને જે નદીઓ છે એના માધ્યમથી ડિવાઈડ થાય છે. સાંભળો 32 વિજય કહેવાય ઠીક છે. 32 નગરી કે નામ સેવા કરતા 32 વિજય કહેવાય. તો 32 વિજય વિજયમાં 32 આ એક વિજય છે જંબુડી સંબંધી વિજય છે. હા ઠીક છે ચાલો. 32 જુદા જુદા વિજય ક્ષેત્ર છે નાના નાના બરાબર. તો આ હવે તમે યાદ રાખ્યા વક્ષારગીરી પર્વત છે. આ પર્વત નો આકાર દેખાય છે ઓકે. તેના પર આ યલો કલર ના જીવ મંદિર દેખાય છે. હા કેટલા થયા અહીંયા ચાર અહીંયા ચાર ત્યાં ચાર અને ચાર બરાબર. તો વક્ષારગીરી સંબંધિત 16 જિલ્લા વિજય ક્ષેત્રમાં વક્ષારગીરી સંબંધિત 16 જિલ્લા લે છે. આટલો ખ્યાલ આવ્યો ચલો પહેલેથી એક વાર મેરુ પર્વત સંબંધી ચાર વન સંબંધી 16 બરાબર. પછી ચાર ગજદલ વૃક્ષ સંબંધી અને 16 જિનાલય વક્ષારગીરી ગીરી પર્વત છે બરાબર છે. આ 16 જિનાલય છે વક્ષારગીરી પર્વત. ચલો આગળ વધીએ. હવે જો આ ઇન્દ્રજી હવે શું આવ્યું વિદ્યાર્થ પર્વત. થોડા શબ્દ યાદ રાખજો વક્ષારગીરી પર્વત વિદ્યાર્થ પર્વત ખ્યાલ આવે છે. તો જો આ વિદ્યાર્થ પર્વત કે 32+1+1 34 દિનાલય કેવી રીતના થયા હવે આ 34 દિનાલય. તો હવે સામે જો હવે આ વિદ્યાર્થ પર્વત પણ તમને દેખાશે. આ જો આ દેખાય છે આ વિદ્યાર્થ પર્વત બરાબર. આ વિદ્યાર્થ પર્વત જે વસ્તુ સાંભળજો જે ભરત ક્ષેત્ર છે ને ભરત ક્ષેત્ર થી સમજાવ તમને આગળ સમજાશે. ભરત ક્ષેત્ર છે ને આપણે કહીએ ને કે ચક્રવર્તી છે એ 6 ખંડ ને ગીચવા જાય 6 ખંડ 5 મેઘ અને એક આર્યખંડ 6 ખંડ ને ગીચવા જાય ને. તો એ 6 ખંડ જે થાય છે એ 6 ખંડ કેવી રીતના થાય છે તો આ વિદ્યાર્થ પર્વત ના કારણે 6 ખંડ થાય છે. પર્વત છે એ આખા ભરત ક્ષેત્ર ને 6 ખંડ માં વિભાજિત કરે છે. તમને સમજાયું શું કીધું જે વિદ્યાર્થ પર્વત છે એ ભરત ક્ષેત્ર ને એરાવત ક્ષેત્ર ને અને જે 32 વિદેશ લાવે એ એક એક વિદેશ એક એક વિજયમાં આ વિદ્યાર્થ પર્વત જે વિદ્યાર્થ પર્વત આખા વિજય ક્ષેત્ર 6 ખંડમાં વિભાજિત કરે છે. આયુ ગેટિંગ. તો વિદ્યા જે વિજય ક્ષેત્ર છે એમાં પણ જે 32 વિજય કીધા એના એક એક વિજય 6 ખંડમાં વિભાજિત. હવે તમે કહો કે કેટલા મેઘખંડ ને કેટલા આર્યખંડ તમને સમજાવ્યું. પાછું બોલું છું જે ભરત ક્ષેત્ર છે એ 6 ખંડ ભરત ક્ષેત્ર ના 6 ખંડ ને ચક્રવર્તી સાબે છે ને જીતે છે ને એ 6 ખંડ જે છે એ 5 મેઘ અને 1 આર્યખંડ છે. તેની એવા હરેક વિજય ક્ષેત્ર માં 5 મેઘ 1 આર્ય 5 મેઘ 1 આર્ય સમજાય છે. તો એ જે વિદ્યાર્થ પર્વત છે એ એક જ ક્ષેત્ર ને 6 ખંડ માં વિભાજિત છે બરાબર. સમજાયું. અને બે નદી બે નદી અને એક પર્વત, બે નદી અને એક પર્વત, સમજાય છે? તે છ ખંડ થઈ ગયા, બે નદી અને એક પર્વત, તો છ ખંડ થઈ ગયા ને, બે નદી અને એક પર્વત. એક ખંડ છે આપણો, તો બે નદી જાય છે અને એક પર્વત જાય છે, તો એક એક પર્વત ઉપર એક એક જિલ્લા રહે છે. તમને બધાને ખબર હતી? ખબર હતી? નથી ખબર ને? જ્ઞાન સ્વરૂપ આપણે કરવું જોઈએ, જે પ્રતિષ્ઠા કરવા જઈએ, એટલે માટે વિષય જુદો છે. સમજાયું? તો વિદ્યાર્થ પર્વત કેટલા થયા? વિજય ક્ષેત્રમાં 32, ભરત ક્ષેત્રનો 1 અને એરાવત ક્ષેત્રનો 1, એવા 34 વિદ્યાર્થ પર્વત, અને એક એક વિદ્યાર્થ પર્વત ઉપર એક એક જિલ્લા લઈ. વિદ્યાર્થ પર્વત કેટલા થયા ટોટલ? જમ્મુ દ્વીપમાં ટોટલ વિદ્યાર્થ પર્વત કેટલા થયા? 34. જમ્મુ દ્વીપ વિજય ક્ષેત્ર 32, ભરત 1, એરાવત 1, બરાબર છે? તેવા 34 વિદ્યાર્થ પર્વત ઉપર એક એક વિદ્યાર્થ પર્વત ઉપર એક એક અપ્રતિમ જિલ્લા છે, એની આપણે પ્રતિષ્ઠા કરો, બરાબર છે? આટલું થઈ ગયું. ચાલો હવે આગળ વધીએ. ડિવિઝન પછી સેકન્ડ વર્ષ ને તો કન્ફ્યુઝન થશે. હવે જો આગળ વધીએ, ત્યાં વિદ્યાર્થ પર્વત સંબંધી 34 જિલ્લા થયા, એડ ઓન કરીએ છીએ. હવે જો મેં તમને પહેલા કીધું ને કે 7 ક્ષેત્ર કે જમ્મુ દ્વીપમાં 6 પર્વત છે, એ 6 પર્વત થી કુલાચલ પર્વત, પર્વતનું નામ શું છે? કુલાચલ પર્વત. હવે બધા પર્વતોના નામ, ક્ષેત્રના નામ, આ બધાના નામ આગળનો એક પાછળ, બરાબર છે? તો આજે 6 પર્વત છે, એ 6 પર્વત આખા જમ્મુ દ્વીપને 7 ક્ષેત્રમાં વિભાજિત કરે છે. તો 6 પર્વત છે, તો એક એક પર્વત ઉપર એક એક જિલ્લા લઈ છે. એક એક પર્વત ઉપર એક એક જિલ્લા લઈ છે. અજા કુલાચલ પર્વત હશે ને, આ કુલાચલ પર્વત નું નામ છે જો મહા ભીમમાન, હશે ભીમમાન, આ ભીમમાન છે જો, આ કુલાચલ, આ મંદિર દેખાયું? દેખાયું? જો આ વિદ્યાર્થ પર્વત આજે આ બહુ કરે છે, આ ભરત ક્ષેત્ર છે, તમને થાય? આ ભરત ક્ષેત્ર છે, આજે આ વિદ્યાર્થ પર્વત, આ બે નદી દેખાય છે, મેં કીધું ને બે નદી, આ મેઘખંડ, આર્યખંડ, ટુ નદી, વન વિદ્યાર્થ પર્વત, જે નદીના નામ પણ છે ગંગા અને સિંધુ, આ બે નદી, આ એક પર્વત ઇઝ ડિવાઇડિંગ ધ હોલ ભરત ક્ષેત્ર ઇન્ટુ 6 ખંડ, 6 ખંડ, સમજાય છે? મેઘખંડ, 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 સમજાય છે? અને આર્યખંડ. કુલાચલ પર્વત, કુલાચલ દેખાય છે, નામ શું છે? ભીમવાન, અજા મંદિર, મંદિર દેખાયું, બરાબર છે? એવી રીતના આ મહાભીમવાન બીજો પર્વત અને આ મંદિર, એવી રીતના આખા જમ્મુ દ્વીપમાં આવા 6 કુલાચલ પર્વત છે, જે 7 ક્ષેત્રમાં આખા જમ્મુ દ્વીપને જો આંચર કુલાચલ આ મંદિર, તમને બધાને સમજાય છે ને? તો આ મંદિર છે ને, આ મંદિરોની સ્થાપના થશે ક્યાં? આ મંદિરોમાં જિનાલયોની સ્થાપના થશે. નીલ કુલાચલ મંદિર, બરાબર? ધૂપની કુલાચલ મંદિર, શિખરી કુલાચલ મંદિર, બરાબર છે? તો આ રીતે આ 6 પર્વતો છે. તો 6 કુલાચલ પર્વત સંબંધી કેટલા જિનાલય? 6. જમ્મુ દ્વીપમાં કેટલા પર્વત છે? 6. એનું નામ શું છે? કુલાચલ. ક્ષેત્ર કેટલા છે? 7. આપણે કયા ક્ષેત્રમાં છે? ભરત. આપણે એક્ઝેક્ટલી ઓપોઝિટ કયું ક્ષેત્ર છે? એરાવત. વચ્ચે કયું ક્ષેત્ર છે? વિજય. એ વિજયમાં કેટલા વિજય છે? 32. એ 32 વિજયમાં એક વિજયમાં કેટલા ખંડ છે? 6. એ એક ખંડને કેવી રીતના ડિવાઈડ, કોણ ડિવાઈડ કરે છે? એક વિજ્ઞાન પર્વત અને બે નદી. અરે વાહ, વેરી ગુડ, સમજાય છે? પણ ચહેરા પર ઉત્સાહ તો દેખાવાની આમ બધા સામે નથી કે બોલો હવે કોણ બધા આવે તો સુવાનું પૂરી, કોણ કોણ નથી આવવું એટલે હાથ ઉપર ના તો નથી આવવા. ચલો ઠીક છે, ભાવથી બધા આવજો. હવે જો કુલાચલ પર્વત સંબંધી 6 થઈ ગયા, બરાબર? 6 જિલ્લા જે એડ ઓન 24 પ્લસ 4 પ્લસ 16 પ્લસ 4 પ્લસ 2 પ્લસ 16 પ્લસ 34 પ્લસ 6 ચલો થઈ ગયા 130. 130 અપ્રતિમ જિનાલયમાં 6
સિદ્ધિ નથી બોલો
મંદિર મંદિર મંદિર
Thank you.
વિધિનાયક મુખ્ય છે, કારણ કે આજના સમાંતર વિધિ થશે. બાહુબલી ભગવાન ની એ બાહુબલી ભગવાન નું જે ઓલું હતું સાઈડ બતાવો ને, જે એમનું આખું મહત્વ હતું એવું મુખ્ય એવું.
હા, જો આમાં આપણે કોઈ એક ભગવાન એવા મુખ્ય મૂળ નાયક નથી, આપણે બાહુબલી મુનિન્દ્ર ભગવાન છે, પછી પ્રવચન મંડળમાં પાછા શ્રીમંદ ભગવાન છે, એવી રીતના જેવી જગ્યાએ ઘણા બધા મુખ્ય ભગવાન છે. એટલે એવું કઈ એક ભગવાન નથી, જેવી રીતના આપણા શ્રીમંદર એટલે એમના ઉપર શ્રીમંદર ભગવાન છે. એવી રીતે બાહુબલી ભગવાન મૂળ નાયક બાહુબલી મુનિન્દ્ર ભગવાન ની એક આખી આંબી પાછળ પણ લાંબી સ્ટોરી છે. ઘણા લોકોને ખ્યાલ હશે કે બાહુબલી મુનિન્દ્ર ભગવાન નું જે પથ્થર માંથી કોતરણી અહીંયા કેરલામાં કરવામાં આવી હતી, કર્ણાટકમાં કરવામાં આવી હતી, અને ત્યાંથી આ ભગવાન આ મુનિન્દ્ર ભગવાન અહીંયા વિરાજમાન થયા છે. તો આ પ્રતિમા લગભગ 21,000 ટન પથ્થરમાં વજન કરેલી છે. ઘણા લોકોએ કદાચ જોયું હશે કે થોડા વખત પહેલા જેમને આખી જે ઉપર વિરાજમાન કરવાની આખી એક આખી પ્રોજેક્ટ થયો છે. હવે આમાં બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, જે નીચેનો અકૃત્રિમ પર્વત છે. જો 400 ટન નો એક પથ્થર હતો, જેમાંથી 170 ટન જે આપણે કટ કરીને કોતરણી કરીને કાઢી લેવામાં આવ્યું, એટલે 230 ટન ના ભગવાન ની પ્રતિમા જે અત્યારના છે. તો આ 21,000 ટન ની માહિતી શું હતી પત્રિકામાં? એ છે ને જે ઓલો સુમેરુ પર્વત જે આર્ટિફિશિયલ જે લગાવ્યું છે ને, એમાંથી ગુલાબી પથ્થર કર્યો છે. નીચે જે ડોમ બનાવેલું છે એમાં 21,000 ટન. બીજી એક આમાં જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે કે એ પહાડની હાઈટ 50 ફૂટની છે અને ઉપર પ્રતિમાની હાઈટ 41 ફૂટ છે. હા, એ ગુરુદેવસિંહના જે 91 વર્ષની કાર્યકિર્દી છે, તો એને ઉજાગર કરનારી આપણે 51 ફૂટની એવી ટોટલ હાઈટ આપણે બનાવી. આપણે સમજાય છે? હા, સેકન્ડ છે પ્રતિમા છે. હા,
બાહુબલી
ભગવાન ની આગળ પ્રતિકૃતિ છે. તો શ્રવણબેન બોલાના બાહુબલી ભગવાન ની સ્ટોરી છે ને, શ્રવણબેન બોલાના બાહુબલી ભગવાન જે આજથી લગભગ 1,000 વર્ષ પહેલા, એટલે 1,042 વર્ષ પહેલા લગભગ એમની ત્યાં સ્થાપના થઈ હતી. ઘણા લોકોને કદાચ ખ્યાલ હશે, જે આપણે ગોમંતા ગ્રંથાનિરાજ શાસ્ત્ર એના રચયિતા આચાર્ય દેવીચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી એ અને એમના સમકાલીન રાજા નામ ચંદ્રગુપ્ત મૌર્ય, ચામુંડરાય રાજા અને દેવીચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી આચાર્ય, તો એમની પ્રેરણાથી આ આખી પ્રતિમાની સ્થાપના થઈ છે. આ એની પાછળ સ્ટોરી ઘણી લાંબી છે, ક્યારેક તમે વાંચજો આપણા શાસ્ત્રોમાં છે. શોર્ટમાં, ચામુંડરાય રાજાની માતાને બાહુબલી મુનિન્દ્ર ભગવાનના દર્શન કરવાનો ભાવ થયો અને એ હતા સાઉથમાં ચેન્નાઈ એરિયામાં, અને પ્રતિમાજી ત્યાં ક્યાંય નજીક હતી જ નહીં. હવે એમણે નિર્ણય એવો કર્યો કે જ્યાં સુધી દર્શન નહીં કરવું ત્યાં સુધી અમને જન્મ ત્યાં, એટલે બધાને ટેન્શન થયું કે અમે કરવું શું. તો ગયા બધા, અને જયારે આ વિંધ્યગીરી ને ચંદ્રગીરી એ પહાડ છે, તો એમને રાતનો વાસ ત્યાં કર્યો હતો. ત્યાં એમને રાતના એક સ્વપ્ન આવ્યું, તો દેવીચંદ્ર આચાર્ય સવારમાં ઉઠીને ચામુંડરાય રાજાને કહ્યું કે તમે અહીંયાથી તીર છોડો અને સામેના પહાડ પર જ્યાં પડે ત્યાં તમે કોતરણી કરવાનું ચાલુ કરો. અને એમણે એવી રીતના કર્યું, તો ત્યારથી પછી અખંડ આવી રીતના પ્રતિમા એમાંથી બહાર આવી અને એવી ત્યાં ત્યાં સ્થાપના કરી એ રીતે આખી આ ત્યાં બની એની આજ મન એ જે પ્રતિમા છે રાવગઢ ભગવાનની એની હાઈટ 57 57 ફૂટની છે. ત્યારબાદ સૌથી સેકન્ડ ઊંચી હાઈટની પ્રતિમા કોંગડમાં પ્રતિષ્ઠિત થવા જવાની.
બોલો બાહુબલી મહેન્દ્ર
ભગવાન. હા હવે આપણે જરા સ્ટેજમાં 5 ક્વેશ્ચન બનાવ્યા છે. હા હોલો છે એની અંદર પણ બધી રચના થવાની છે. એની અંદર હજી બધી સરસ મજાની વિવિધ રચનાઓ થવાની છે. ચલો આપણે ક્વિઝ લઈ લઈએ છીએ. 5 ક્વેશ્ચન છે શોર્ટમાં આપણે લઈએ. પહેલો ક્વેશ્ચન, શ્રી બાહુબલી ભગવાન કી પ્રતિમા કિતને ફૂટ કી સોનગઢ મેં પ્રતિષ્ઠિત હોને જા રહી છે? 4 हाथी के दांत के जैसे आकार के पर्वत को गजगज पर्वत कहते हैं. आकार जो आप ध्यान रखवा जरूर है कि इना आकार के अरे इना कलर जेवु नहीं इना आकार जेवु खाली पर्वत है. बाकी आ बदा पर्वत तो सुवर्णमय रचना हो सकते. चलो आगे नेक्स्ट थर्ड क्वेश्चन. जम्मू जिले के कुलाचल पर्वत पर किस दिशा में जिन मंदिर है? जो आपने डायग्राम में ध्यान आप तो क्या हतु जैसे मैं बोलिया नहीं पर डायग्राम में हतु कि कई दिशाओं में जिन मंदिर है. पूर्व पश्चिम उत्तर दक्षिण पूर्व दिशा में एक पिक्चर में फरी थी आपने देखिए लाइव
पिक्चर में पिक्चर में तुमने
ऊपर ऊपर ऊपर. हाँ जो आप एक जो आप गुलाचल पर्वत के 6 बार हम ग्रीन माउंटेन ग्रीन मंदिर बताया है शहर राइट साइड पर एट अपने सुवर्णपुरी रचना में ज्या जम्मूदीप की रचना थी रही है त्या हमें तब जाओ तो तब नोटिस करो कि आ बदा मंदिरों एक दिशा में बदा है. बीजा एक हूँ तमने बात कर दू जो अँ डायग्राम से साथ साथ तब जो ने आ पर्वत આ લગભગ કોમન નોલેજ નથી ઘણાને ખબર નહીં હોય. આ પર્વતો છે જે 3 કુલાચલ પર્વત હિમવંત પર્વત મહાહિમવંત પર્વત અને નિષદ પર્વત દેખાય છે આ બાજુ. તમે નોટિસ કરો આ પર્વત જ્યાં બનાવ્યા છે તેમાં પર્ટિક્યુલર નંબર ઓફ પીક્સ બનાવી છે. નિષદ આ જે મહાહિમવંત પર્વત છે એમાં ઓછી છે. નીચે હિમવંત પર્વત પર ઘણી બધી છે અને અહીંયા નિષદ પર્વત પર પાછી બનાવી છે. જો અહીંયા કાઉન્ટ કરીએ આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8 મહાહિમવંત પર્વત પર 8 પીક છે. ખ્યાલ આવે? આજ નિષદ પર્વત પર 9 પીક છે અને નીચે હિમવંત પર્વત પર 11 પીક છે. તો આપણી જમ્મુદીપની રચનામાં ત્યાં સુવર્ણપુરીમાં આ 3 પર્વતો પર તમને નાના નાના પીક જોવા મળશે. જે ત્યાં ગયા હોય અને રિસેન્ટલી કદાચ તમે જોઈને આવ્યા હોય તો એક નાના નાના ઘૂંટણ કે હાઈટના આમ નાના નાના પર્વતો છે. તો એ પર્વતોની સંખ્યા જેની વાસ્તવિક માટે એવી જ આપણે ત્યાં બનાવી રહ્યા છીએ અને જે સૌથી છેલ્લો પર્વત ની પીક હશે ત્યાં આપણે જૈન મંદિરોની સ્થાપના કરશું. આગળ
ક્વેશ્ચન
નંબર 4. जम्मू गेट के विजय क्षेत्र में विजय पर्वत कितने हैं? 16, 32, 34 के 47 कितने हैं?
विजय पर्वत कितना है?
34 में
विद्यार्थी सिवा में विद्यार्थी बराबर है
32 इनका राइट आंसर क्योंकि दे देते हैं भरत क्षेत्र में। चलो लास्ट क्वेश्चन आना आंसर ये राइट आपसे हमारे तरफ से गिफ्ट। सोनगढ़ संकुल में वर्तमान में कितने जिनेन्द्र भगवान विराजमान है?
टोटल जितना मंदिर
वर्तमान में 6 के प्रतिष्ठित स्थापित क्षेत्र नाना मोटा बदला नहीं है। आयुष्मा परिवार बदला साथ में जो 140 पर स्थापित सवाल जय रहा है वर्तमान में कितना भगवान के अपने ख्याल हो गए अपना प्रमुख का है हमेशा अर्घ बोले थे तो आपने बदा ज भगवान ने कही थे लगभग बदा भगवान ने अर्घ चढ़ाई थे हमें विचार करो चलो नाना चलित खबर न हो तो मानो नहीं एटलीस्ट मोटा भगवान के तो चलो अपने बदा एक 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 बोलवा करता बदा साथे गए मुख्य जैन मंदिर में के काम होगा मुख्य जैन मंदिर में नीचे के का भगवान है जो त्रण मोटा भगवान कया कया है सिमंदर भगवान पद्म प्रभु भगवान शांति भगवान लेफ्ट साइड गया राइट साइड गया आपने दर्शन करता हो ये तो लेफ्ट साइड शांतिनाथ भगवान राइट साइड पद्म प्रभु भगवान वेरी बच्चे सिमंदर भगवान ऊपर गया थे भगवान नहीं ना आखिर तो बता नहीं खबर है हमें नीचे चलित भगवान कितना है कोई आइडिया पर करो अच्छा चलिए बेटा गांधी की प्रतिमा है नानी हाँ चलो एम स्पेशल गोल घना बदा अभियान भगवान से पर एम कोई स्पेशल प्रतिमाओं तमने ख्याल से एक सिद्ध भगवान की से वेरी गुड एक सिद्ध भगवान को कहू कटआउट से हाँ कटआउट की देवी प्रतिमा से एक फटिक मणि की प्रतिमा से वेरी गुड एक फटिक मणि की से चांदी की मणि एक अपने गूगल करेंगे फोटो काटो जे सोनगढ़ जिन मंदिर रेलवे आगे अच्छा त्या सुधी आपने आगे काउंटिंग करिए समोर चरण में जिनेन्द्र भगवान के चार समोर चरण भगवान के चार कया भगवान सिमंदर भगवान बदा सिमंदर भगवान से कोई बीजा से બધા સિમંદર ભગવાન છે જો અમુક અમુક જગ્યાએ તીર્થયાત્રાએ દર્શન કરવા જઈએ તો ઘણી વાર ચાર દિશામાં ચાર અલગ ભગવાન પણ હોય છે આપણા મંદિરમાં બધા સિમંદર ભગવાન જો એના સિવાય એક ખડગાસન ધારી કુલકુલ આચાર્યની પ્રતિમા છે એક ખડગાસન કુલકુલ આચાર્યની પ્રતિમા એ ભગવાન માનો ગણાય પણ આ તો એની સ્થાપના છે એટલે આપણે એને કામ કર્યું બરાબર અચ્છા માનવસ્તરમાં કેટલા ભગવાન 8 ભગવાન 4 નીચે 4 ઉપર કાઉન્ટ કોણ કરે છે માનસ સ્તંભના 8 હા માનસ સ્તંભના 8 પછી સમોસરણના 4 અને એક કુલકુંડ આધારે 5 ગણ્યું પછી જૈન મંદિરમાં આપણે મુખ્ય ગણ્યા 4 હા આપણે મુખ્ય ગણ્યા 4 જો એના સિવાય હા હવે આપણે જૂની કોઈના જોઈ જરા હા જો આપણે આમાં જો ફોટો છે એમાં કાઉન્ટ કરીએ લેફ્ટ સાઈડ થી 1 2 3 પછી 4 ફટે બરાબર 5 ઇટ ઓકે આ 5 પછી 6 7 8 9 નાના 10 અને 11 અગિયાર ભગવાન એક સિદ્ધ ભગવાન ખ્યાલ આવે ફરીથી કાઉન્ટ કરશું આ બાજુ દેખાય છે એ બાજુ ના દેખાય અહીંયા જો ફરીથી ત્યાં દેખાય છે તમને જો આ બાજુ 3 ભગવાન તો દેખાય છે એના પછી સ્ફટિક મણિના ભગવાન છે એનો આખું પેલું એનું ડબ્બો અલગ છે એના પછી હજી એક ભગવાન છે પછી આ ત્રીજા ભગવાન પાછા ઓલા આખા ઓલા સિંહાસન ની ઉપર વિરાજમાન છે. એના બધે મોટા મહાવીર ભગવાન છે, અગિયાર છે. અને અહિયાં એક નાના ભગવાન છે, આ બીજા નાના ભગવાન, અને પાછળ બે છ ઇંચના ભગવાન. એમ કરીને ટોટલ અગિયાર ભગવાન છે અને એક ભગવાન, એટલે બાર ભગવાન. બાર આ ત્રણ મોટા ભગવાન, શ્રીમંદર ભગવાન, પછી પદ્મપ્રભુ ભગવાન, શાંતિનાથ ભગવાન, એક લેવીના ભગવાન, એટલે ટોટલ સોળ. સોળ પ્લસ સમોસરના કુલકુંડ આચાર્ય ગણીને પાંચ સ્થાપના, માનસ કમની આઠ સ્થાપના. ચલો આગળ. હવે પરમાત્મા મંદિરમાં કેટલા ભગવાન છે? પરમાત્મા મંદિરમાં કેટલા ભગવાન છે? ત્રણ ભગવાન છે. વેરી ગુડ. એક મોટા ભગવાન કયા છે? મહાવીર સ્વામી ભગવાન છે. અને એમની દેવ દિશામાં માર્બલ ની નાની નાની ક્ષણની બે પ્રતિમા, એટલે એક બે પ્રતિમા છે. એક મહાવીર સ્વામી ભગવાન છે અને બીજા સૂર્યજ્યોતિ ભગવાન, જે બોધીથી કઢાવ્યા હતા, એ સૂર્યજ્યોતિ ભગવાન. એટલે એ ત્રણ થયા, એ ત્રણ ભગવાન છે. અને આપણે કાઉન્ટિંગ કરીએ ટોટલ કેટલા થયા ત્યાં સુધી? બત્રીસ થયા. બત્રીસ. ચાલો આગળ. હવે પંચમેરુ નંદીશ્વર જિનાલયમાં કેટલા ભગવાન? નીચેથી ચાલુ છે, નંદીશ્વર દીપના કેટલા? બાવન જિનાલય, એટલે બાવન મંદિર. નંદીશ્વર દીપના 50, પંચમેરુના એસી ભગવાન, એસી ભગવાન. એના સિવાય ઉપર કેટલા ભગવાન છે? ત્રણ મુખ્ય મોટા ભગવાન કયા છે? બધા કયા છે? યાદ છે? જો વચમાં આદિનાથ ભગવાન, પછી લેફ્ટ સાઈડ મહાપદ્મ ભગવાન, મહાપદ્મ પ્રભુ ભગવાન, અને રાઈટ સાઈડ સૂર્ય દેવી ભગવાન. લેફ્ટ સાઈડ સૂર્યગીતિ ભગવાન અને રાઈટ સાઈડ મહાપદ્મ ભગવાન. ઓકે. એના સિવાય નાના કેટલા ભગવાન છે? નાના ભગવાન જે માર્ગદર્શન છે કેટલા છે? એક જ છે, એક જ છે. અને એ ભગવાન એ અકૃત્રિમ જિનાલયના ભગવાન છે, એ રતિગર પર્વતના ભગવાન છે. એટલે કેટલા થયા હવે? 52 પ્લસ 80, 132. 132 ને 4, 136, અને પહેલાના 32, એટલે ટોટલ થયા 158 જિનેન્દ્ર ભગવાન વર્તમાનમાં સુવર્ણપુરી સંકુલમાં ગરાયેલા છે. ભગવાનમાં મુનિન્દ્ર ભગવાન એટલે કુલકુંડ આચાર્ય પણ આપણે ગણી દીધું. ખ્યાલ આવ્યો? કુલકુંડ આચાર્ય પણ આપણે ગણી દીધા. તો ટોટલ કેટલા થયા? 158. કેટલા વિરાજિત થવા જઈ રહ્યા છે? 140. ટોટલ કેટલા થશે? 308 ભગવાન સુવર્ણપુરી સંકુલમાં વિરાજિત થશે. બોલો 308 જિનેન્દ્ર ભગવાન. નેક્સ્ટ સ્લાઇડ. જો આપણે ફરીથી રિવાઇઝ કરી લઈએ, મુખ્ય મંદિરમાં શ્રીમંદર ભગવાન, પદ્મપ્રભુ ભગવાન, શાંતિનાથ ભગવાન, ઉપર દેવીનાથ ભગવાન, પંચે ધાતુ અને સ્ફટિકના 11 ભગવાન, અને સિદ્ધ ભગવાન 1, એ મળીને ટોટલ 16. સમોચરણમાં ચતુર્મુખ શ્રીમંદર ભગવાન અને કુલકુંડ આચાર્ય ભગવાન, એમના 5. માનસમાં ચતુર્મુખ ઉપર નીચે શ્રીમંદર ભગવાન 8. પરમાનંદ મંદિરમાં મહાવીર ભગવાન, છોટે મહાવીર ભગવાન અને સૂર્યગીતિ ભગવાન, એટલે 3. અને પંચમેરુ નંદીશ્વરમાં પંચમેરુના 80, નંદીશ્વરના 52, આદિનાથ ભગવાન, મહાપદ્મ ભગવાન, સૂર્યગીતિ ભગવાન અને નાના અસુદેવ જીવેન્દ્ર ભગવાન. આપણે ચર્ચા કરી. હવે મારે એક બીજો પ્રશ્ન છે તમને, આને બંધ કરી દો. હવે હું બીજું પ્રેઝન્ટેશન, મારે બીજો પ્રશ્ન છે. આપણે 140 જીવેન્દ્ર ભગવાન તો ગણ્યા, 140 જે નવા પ્રતિષ્ઠિત થવા જઈ રહ્યા છે એ તો ગણ્યા. એ 140 માંથી તીર્થંકર ભગવાન કેટલા અને અકૃત્રિમ જિનાલયના ભગવાન કેટલા? તીર્થંકર ભગવાન કેટલા અને અકૃત્રિમ જિનાલયના કેટલા? 56. બીજું બોલે 56 કેવી રીતના કર્યું?
24
પ્લસ 24 ભરા 13 આવતા પ્લસ 4 વિજય તો કેટલા થયા? 52 જીવા. એ પ્રવચન હતા. અચ્છા, 140 બોલ્યો. સોરી, હા બરાબર. હા, એક પ્રવચન મંડપ ના 3, એક આદિનાથ ભગવાન, 4 મારી બ્રહ્મચારી અને એક સ્ફટિક મણિ ના 85 મંડપ હતા. એક બાહુબલી મુનિન્દ્ર ભગવાન, એટલે મુનિન્દ્ર ભગવાન, એટલે ટોટલ 140 માંથી અકૃત્રિમ જનાલય ના કેટલા? ચલો સિમ્પ્લિફાય કરી નાખે. ઓલા 10 થવા, આપણે 130 ની સ્થાપના જે જંબુદ્વીપમાં જ થવા જઈ રહી છે, 130 ની સ્થાપના, એ 130 માંથી અકૃત્રિમ જિનાલયના કેટલા અને તીર્થંકરના કેટલા? હા, 52 તીર્થંકર ભગવાન અને 78 અકૃત્રિમ જિનાલયના ભગવાન. હવે અકૃત્રિમ જિનાલયમાં કેટલા ભગવાન? 108. તો ખરેખર જમ્મુદ્વીપમાં અકૃત્રિમ ભગવાન તો કેટલા? 108 ગુણ્યા 78 એ જે સંખ્યા આવશે, 8000 ને 8000 સમથિંગ, 8424. 8424 અકૃત્રિમ જીવ બિંદુ એ જમ્મુદ્વીપની અંદર બિરાજ્યું છે. હવે જો આપણે જે સુવર્ણપુરીમાં સ્થાપના કરવા જઈ રહ્યા છીએ, 8000 ભગવાનની સ્થાપના તો આપણે નથી કરી શકતા, એટલે એક અકૃત્રિમ જિનાલયમાં આપણે એક જ ભગવાનની સ્થાપના કરીએ છીએ પ્રતિક રૂપે. ખરેખર હોવા જોઈએ કેટલા? 108. ખરેખર હોવા જોઈએ 108, પણ પ્રતિક રૂપે આપણે એક ભગવાનની સ્થાપના કરીએ છીએ. અને તીર્થંકર ભગવાનની સ્થાપના કરીએ તો એક જ છે, એટલે એમની સ્થાપના આપણે એવી રીતના કરીએ છીએ. આપણે 16 અકૃત્રિમ જિનાલયો વિશે જોવું જોઈએ. આટલા અકૃત્રિમ જિનાલય ગ્રીન બિંદુઓની સ્થાપના આપણે કરવા જઈ રહ્યા છીએ, તો થોડો આપણી પાસે ટાઈમ પણ છે અને આ કદાચ નવી ઇન્ફોર્મેશન હશે, ઘણાને ખબર નહીં હોય. અકૃત્રિમ જીન બિંદ અને જિનાલય કેવા હોય, જીન મંદિર, એની આપણે થોડી ચર્ચા કરી. પણ એ સમજવા માટે થોડું પહેલા ગણિત સમજવું પડશે, નહીં તો કાંઈ સમજાશે નહીં. આપણે જે હમણાં શિબિરમાં હતા એમને થોડું ઓલરેડી જોઈ લીધા છે, પણ જે નહીં હતા એમના માટે આપણે ફરીથી રિપીટ કરીએ. જો થોડું ગણિત આપણે જોઈએ એટલે ઈઝી પડશે. ને આપણે ટોટલ 308 જીમ જીમ જે સ્થાપના કરશે એનાથી આ ચોક્કસ છે. હવે આ થોડું માઇન્ડ ફિક્સ થશે. જો જંબુદ્વીપની સ્થાપનામાં 78 બરાબર, જંબુદ્વીપની સ્થાપનામાં 78, બાહુબલી મુનિન્દ્રની સ્થાપનામાં ત્યાં કોઈ અકૃત્રિમ છે? નથી. પ્રવચન મંડપમાં કોઈ અકૃત્રિમ છે? નથી. હવે આવી ગઈ પંચેરો નથી શોધો, ત્યાં અકૃત્રિમ કેટલા? 80 પ્લસ 52. હા, અને એક નાના ભગવાન ઉપર છે તે પણ, એમને પણ આપણે ગણી લીધું. તો 80 પ્લસ 52 132, ઉપરનો ભગવાન 133, જમ્મુદ્વીપના 78. કેટલા થયા 211 ભગવાન અકૃત્રિમ જીન બિંદુ. જો અકૃત્રિમ જીન બિંદુ એટલે કોને કહેવાય? અકૃત્રિમ એટલે એવા જીન બિંદુ એટલે શું? જેને બિંબ એટલે દિવેન્દ્ર ભગવાનની પ્રતિમા, જે ઉત્તર ભગવાનની પ્રતિમા છે એ. તો આવી જ પ્રતિમા એ અકૃત્રિમ જિનાલયોમાં સ્થાપિત છે. કોણે સ્થાપના કરી? કોઈએ નહીં. એ અનાદિકાળથી એ પ્રતિમાઓ એવી જ છે. જેવી રીતના પર્વત હોય ને, મોટા પર્વત અને આપણે ઇરોઝન કે એનાથી કોઈ પર્ટિક્યુલર એનો શેપ બની જાય, તો એ શેપ કોણે બનાવ્યો? તો કોઈએ નહીં, એની જાતે બનાવે. એવી રીતે આ બધી પ્રતિમાઓ રત્ન સ્ફટિકની બનેલી છે, તો એ રત્ન જ એ આકારમાં છે. એટલે કોઈએ એ પ્રતિમાઓ એવી બનાવી નથી, પણ અનાધિકારથી એવી જ સ્થાપ્યું છે. ખ્યાલ આવે છે? ચલો હવે આપણે માંગીતુંગી પર્વત પર જઈએ. પેલા ગયા છો માંગીતુંગી? તો માંગીતુંગી પર્વત પર જઈએ તો પર્વતની ઉપર શિલાઓ છે ને, એક લાંબી એક આયુ, એક લાંબી ને એક આયુ, એ શિલાઓ કોણે એવી બનાવી? કોઈએ નથી બનાવી, એની જાતે એવી છે. પણ એની આજુબાજુ બીજી કોઈ વ્યવસ્થા નથી, એ તો શિલાઓ આકાશમાં એમ જ ઉગાડી રહી છે. અને અહીંયા અકૃત્રિમ શિલાલેખની વ્યવસ્થા આપણે જોઈએ તો આપણું તો આપણું મગજ કામ ન કરે કે આવી બધી વ્યવસ્થાઓ ત્યાં છે. એમાં ત્રણ કોટ હોય છે, એ ત્રણ કોટની અંદર વનભૂમિ છે, ધ્વજાભૂમિ છે, આ બધું અકૃત્રિમ છે. ત્યાંના વૃક્ષો પણ એ આપણે ઝાડપાનના વૃક્ષો નથી, એ પૃથ્વીકાયિક રચનાઓ છે. એ વૃક્ષોની ઉપર પણ જીન ભવનો અને પ્રતિમાઓ છે. નીચે ચૈત્ય વૃક્ષ હોય તો વૃક્ષોની નીચે એના જે દેહ એનું હોય ને, ત્યાં અકૃત્રિમ પ્રતિમાઓ સિદ્ધ ભગવાનની અને અયન ભગવાનની વિરાજમાન છે. એના સિવાય સ્તૂપ છે, માનસ્તંભ છે, બધા મંડપ છે જુદા જુદા, અને મુખ્ય મંદિર છે જેની અંદર 108 ગભારા છે જુદા જુદા. એક એક ગભારો એમ સમજો આપણે આ મંદિરમાં આવીએ અને આવતાની સાથે આ વિશાળ એક મંડપ છે અને પાછળ જીનેન્દ્ર ભગવાન છે, એવી જ રીતે ત્યાં છે. એક એક ગભારાની અંદર આવી વિશાળતા છે. ત્યાં 500 ધનુષભય એ પ્રતિમા વિરાજમાન છે. આજુબાજુ બધે પ્રગતશીલા આદિ કરવાની જગ્યા છે. એમાં 8-8 પ્રતિહારીઓ છે દરેક પ્રતિમાને. 8 મંગલ દ્રવ્યની સ્થાપના છે. એવી બધી અદભુત વ્યવસ્થાઓ ત્યાં અકૃત્રિમ વિનાલયોમાં છે. એને સમજવા માટે પહેલા આપણે થોડા ડાયમેન્શન જોઈએ અને પછી કઈ જાતના મંદિરો હોય છે એ થોડું આપણે જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ. જો આ આપણે એક તરીકા બિંદુ છે ગોમતકાળની ગ્રંથમાંથી, જો આપણે ઈઝીલી સમજી શકાય એવી વસ્તુ જોઈએ, આપણે અંગુલથી શરૂ કરીએ. અંગુલ કોને કહેવાય? આ એક આંગળીનો જે વેઢો છે, આ એક જેને આપણે એક વેઢો એક ચહેરો આપણે કહીએ, આટલું જે હોય એક અંગુલ કહેવાય. ફર્સ્ટ જે ત્રણ હોય ને એક આંગળીની અંદર, એની બધે ફર્સ્ટ ખરી રીતે જોવા જઈએ તો એને પણ કનેક્શન છે કે છ જવના દાણા તમે એક લાઈનમાં રાખો એટલું એક અંગુલ થાય. ખ્યાલ આવે? એ જવાબ આ ઈઝી છે. તો એક અંગુલ એવા 6 અંગુલ મળીને એક પાદ બને. પાદ એટલે યુ કેન સે પામ. 6 અંગુલ મળીને એક પાદ બને, 2 પાદ મળીને એક વિલક્ષી બને. વિલક્ષી ચલો આપણે એવી કારણ, બટ 2 હાથને એક સાથે રાખો એટલે કેટલું ડાયમેન્શન થાય? કેટલું? એ 2 વિલક્ષી મળીને એક હાથ થાય છે. હાથ એટલે બેજો આટલું ડાયમેન્શન આપણે સમજીએ, લગભગ 1.5 ફૂટ જેવું થાય. એક હાથ એટલે કેટલું થાય? લગભગ 1.5 ફૂટ જેવું થાય. એવા 2 હાથ મળીને એક બીક થાય છે અને 2 બીક મળીને એક ધનુષ થાય છે. તમારે વચમાંથી બીક કાઢી નાખો તો કાઢી નાખો સીધું. 4 હાથનો એક ધનુષ, હા, બીજી કે એક હાથ લગભગ કેટલાનો થયો? 1.5 ફૂટનો. એક ધનુષ કેટલાનો થયો? લગભગ 6 ફૂટનો. 6 ફૂટનો. હવે એક વસ્તુ હજી કહું, દરેક કાળમાં મનુષ્યની કાઈ જુદી જુદી હોય. આપણે ફૂટ એક ફિક્સ ડાયમેન્શન, પણ હાથની સાઈઝ બદલાતી જાય છે, અંગુલની સાઈઝ બદલાતી જાય છે. હવે ભરત ચક્રવર્તી જે હતા આ કાળના પ્રથમ ચક્રવર્તી, એનું અંગુલ કેટલું મોટું હોય? ખ્યાલ આપણા બાહુબલી મુનિન્દ્રની પ્રતિમા છે એનું અંગુલ કેટલું મોટું હોય? એ તો ખાલી 41 ફૂટની જ પ્રતિમા છે. આ તો 500 ધનુષની હાઈટ એમની ભરત ચક્રવર્તી, એમનું અંગુલ કેટલું મોટું? તો એના અંગુલ ને પ્રમાણ અંગુલ કહેવાય છે. ખ્યાલ આવે શું કહેવાય છે? પ્રમાણ અંગુલ. અને જે આ કાળના છેલ્લા ચક્રવર્તી હોય અને એના અંગુલ ની હાથી કઈ એને વ્યવહાર અંગુલ કહેવાય. એટલે લગભગ આપણી સાઈડ બીજું સમજો, લગભગ આપણા અંગુલ ની જેટલી સાઈડ એને વ્યવહાર અંગુલ કહેવાય. વ્યવહાર અંગુલ, વ્યવહાર અને પ્રમાણ આ બધા જે ડાયમેન્શન જે આપણે જોયા, અંગુલ થી લઈને પાન, વિદ્યુ, હાથ, ધનુષ, એ બધામાં વ્યવહાર અને પ્રમાણ આવે છે. અને એની વચ્ચેનો ડિફરન્સ છે 500 ગણો, 500 ટાઈમ્સ મલ્ટીપ્લિકેશન. એટલે એક વ્યવહાર ધનુષ એ પ્રમાણ ધનુષ કરતા 500 નો ભાગ છે. બરાબર? હજુ ક્લિયર? ઓકે, આગળ. હવે જો આવા 2000 ધનુષ મળીને એક કોષ થાય છે, એક કોષ એટલે લગભગ એમ સમજો એક ગાબડું. આપણે એક ગાબડું કહીએ ને, એક તો આપણે જોયું કે 6 ફૂટનું એક ધનુષ, એવા 2000 ધનુષ એટલે કેટલા ફૂટ થયું? 12000 ફૂટ. 12000 ફૂટ એટલે મીટરમાં કન્વર્ટ કરો તો લગભગ 4000 મીટર ડિવાઇડ બાય 3.33 થાય. 12000 ડિવાઇડ બાય 3.33 લગભગ 4000 મીટર એટલે 4 કિલોમીટર. બરાબર? લગભગ 4 કિલોમીટર નું એક ગામ હોય એને એક કોષ કહેવાય. આવા 4 કોષ મળીને એક યોજન થાય. આ યોજન એટલે કેટલું થયું? લગભગ 100 કિલોમીટર થયું. બરાબર? આ જેટલા ડાયમેન્શન આપણે હમણાં જોયા આ બધા આપણા અંગુલથી જોયા ને, એટલે આ કયું આવશે? વ્યવહાર કે પ્રમાણ? આ વ્યવહાર ડાયમેન્શન આપણે જોયા. એટલે એક વ્યવહાર યોજન કેટલા કિલોમીટર? 16 કિલોમીટર. 16 થી 18 થી સમજો, એક વ્યવહાર કોષ એટલે 4 કિલોમીટર. બરાબર? 4 કિલોમીટર. હવે પ્રમાણ યોજન કેટલું? એટલે 500 ગણો, એટલે 16×50 80, 8000 કિલોમીટર. ખ્યાલ આવે? 8000 કિલોમીટર નું એક પ્રમાણ યોજન અને વ્યવહાર યોજન એક યોજન 16 કિલોમીટર. હવે જો ધ્યાન રાખજો, જે જીવોની અવગાહના હોય, શરીરની હાઈટ, ઇવન મંદિરોની સાઈઝ, આદિ આ બધું વ્યવહાર યોજનમાં મપાય છે. જીવોની અવગાહના જે પણ મનુષ્યને રિલેટેડ હોય, જીવોની અવગાહના, શરીરની અવગાહના, મેડલોની સાઈઝ, આ બધું વ્યવહાર યોજનમાં મપાય છે. અને જે ડિસ્ટન્સીસ હોય, દ્વીપની સાઈઝ, પર્વતોની સાઈઝ, અંજનગીરી, મેરુ પર્વત આદિ બધા એ પ્રમાણ યોજનમાં મપાય છે. ખ્યાલ આવ્યો? હવે સમજો કે એક જંબુદ્વીપ કેટલા યોજનનો? 1 લાખ યોજનનો. અને એરાવત હાથી કેટલા યોજનનો? એ પણ 1 લાખ યોજનનો. ખ્યાલ આવે છે કે નહીં? જંબુદ્વીપ 1 લાખ યોજન અને એરાવત હાથી થી 1 લાખ યોજન. જયારે દેવગતિ માંથી શરૂઆત કરે એ એરાવત હાથી લઈને 100 ગણ નીચે આવવાનું, ત્યારે 1 લાખ યોજનો હોય છે. અને એ બી વ્યવહાર યોજન, જંબુદ્વીપ પ્રમાણ યોજન. ખ્યાલ આવે? હવે પછી હવે જે જે કાળના તીર્થંકર હોય તો એ તીર્થંકરોની સાઈઝ જુદી જુદી હોય. હવે આદિનાથ ભગવાન હોય, આદિનાથ ભગવાનની પોતાની સાઈઝ 700 ગણ, તો એરાવત હાથી આપણા જેવો 6-8 ફૂટ નો હોઈ શકે ને? તો એરાવત હાથી પણ અકોર્ડિંગલી એ 1 લાખ યોજન થી શ્રેંક થઈને એક આટલા તીર્થંકરના પ્રમાણમાં, એ મનુષ્યોના પ્રમાણમાં એરાવત હાથી ત્યાં એ નગરીમાં પ્રવેશ કરે છે. હવે મહાવીર ભગવાનની અવગાહનાની અવગાહના બહુ ઓછી, તો એરાવત હાથી એવો મોટો ન હોઈ શકે. એના અનુસાર એ પણ ક્યાં શ્રેંક થઈને એ જાય. એ બધા વિક્રિયા રુચિધારી દેવ છે, ત્યાં ખરેખર ટીરિયન્સ તો છે નહીં દેવગતિમાં. તો આ એરાવત હાથી પણ એક દેવ જ છે જે હાથીનું રૂપ લઈને આવે છે. તો એ જ આપણે શ્રીક અને એક્સપાન્ડ થઈને એ થાય. બરાબર? બધાને ખ્યાલ આવ્યો? થોડા ડાયમેન્શન ખ્યાલ આવ્યો તો આપણે શું જોઈ રહ્યા આપણને આઈડિયા. ચાલો આગળ વધીએ. આપણે શું જોયું? મંદિરોની સાઈઝ વ્યવહાર યોજનમાં મપાય છે. હવે જો અકૃત્રિમ જીનારે 5 પ્રકારના હોય છે. કેટલા પ્રકારના? 5 પ્રકારના હોય છે. એમાં 3 ભેદ તો બહુ ઈઝી છે, ઉત્કૃષ્ટ, મધ્યમ અને જનરલ. કયા છે? ઉત્કૃષ્ટ, મધ્યમ અને જગન્ય. એના પછી લઘુ, લઘુદિન મંદિર. અને છેલ્લું છે અવિશેષ નિક. અવિશેષ નિક એટલે વેરી અલગ અલગ પ્રકાર. ખ્યાલ આવે? બરાબર પાંચ પ્રકાર કયા છે? ઉત્કૃષ્ટ, મધ્યમ, જગન્ય, લઘુ અને અવિશેષની. બોલો ને. હા, કમ્પેરિઝન. એક યોજના 8000 કિલોમીટર આપણે કહીએ છીએ, આપણે જેને અસંયમ કહીએ છીએ સાયન્સમાં, એ તો એનું ડાયામીટર 12700 કિલોમીટર છે. એટલે બે યોજના આખી પૃથ્વી આવી જાય છે. ભરત ક્ષેત્રની સાઈઝ 529 યોજના છે. એમાં આર્યખંડની અંદર અયોધ્યા નગરી એ 8 યોજન 12 યોજન છે. ખ્યાલ આવે? એટલે જેને આપણે અયોધ્યા શાસ્ત્રોમાં કહીએ છીએ એમાં આખી પૃથ્વી આવી જાય. એમાં આપણે ડિટેલ જોવું છે, આપણે હમણાં એમાં નથી જોયું. જો પાંચ પ્રકારના આકૃતિ જેના લે કયા સુધા કરી, ઉત્કૃષ્ટ, મધ્યમ, જગન્ય, લઘુ અને અવિશેષની. હવે જો આ દરેક જૈન મંદિરના જે ડાયમેન્શન જે હોય છે એ ડાયમેન્શન નાના મોટા ભલે થઈ શકે, પણ એનો રેશિયો, પ્રપોર્શનેટ રેશિયો ઓલવેઝ રિમેન્સ ધ સેમ. તો દરેક જૈન મંદિરની લંબાઈ જેટલી છે એ લંબાઈ કરતા એની ઊંડાઈ, લેન્થ કરતા બ્રેથ ઇઝ હાફ, અને લેન્થ કરતા હાઈટ ઇઝ 3/4. એટલે જો ઉત્કૃષ્ટ જૈન મંદિર જે છે એ 100 યોજન 100 યોજન લાંબુ છે, 100 યોજન લાંબુ, તો 50 યોજન ઊંડું અને 75 યોજન ઊંચું. બરાબર? આ તો ઈઝી છે તમારું. હવે બધા જૈન મંદિરોમાં રેશિયો રિમેન્સ છે. લેન્થ વિલ બી ચેન્જિંગ, તો ડેપ્થ એન્ડ હાઈટ વિલ બી ચેન્જિંગ. જે ઉત્કૃષ્ટ જૈન મંદિર છે 100 યોજન લાંબુ, તો 50 ઊંડું અને 75 યોજન ઊંચું. મધ્યમ જૈન મંદિર છે તે 50 યોજન લાંબુ, તો 25 યોજન ઊંડું અને 37.5 યોજન ઊંચું. ઉત્કૃષ્ટ કરતા મધ્યમ ઇઝ હાફ સાઈઝ, મધ્યમ કરતા જગન્ય ઇઝ હાફ સાઈઝ. બરાબર? તો જગન્ય જૈન મંદિર છે 25 યોજન લાંબુ, 12.5 યોજન ઊંડું અને 18.75 યોજન ઊંચું. આટલું તો ક્લિયર છે. ત્રણ હવે ચેલેન્જ કે જંબુ અને શાલ્મલી વૃક્ષ છે. હવે વૃક્ષની ઉપર આવડા મોટા જૈન મંદિર હોવા અઘરા છે. તો ગરાસ્યુ મંદિર વિચ આર વેરી સ્પેશિયલ છે, તો એને કહેવાય છે લઘુ જૈન મંદિર. એ લઘુ જૈન મંદિર ફક્ત 1 કોષ લાંબુ છે. ફરીથી જસ્ટ રિમાઇન્ડ, 4 કોષનું 1 યોજન હતું. બરાબર? એટલે 1 કોષ એટલે ખાલી 0.25 યોજન લાંબુ. બરાબર? 0.125 યોજન ઊંડું અને જે પણ થતું હોય 0.1175 વગેરે, એટલું ઊંચું. એને કોર્સમાં ગણવું ઈઝી હશે. તો 1 કોર્સ લાંબુ, 1.5 કોર્સ ઊંડું, 0.25 કોર્સ લાંબુ ઊંચું. બરાબર? આ તો થયા 4. અને ધેન ફિફ્થ ઇઝ અવિશેષની. જો આ આખા લોકમાં આપણે જેટલા ઓપરેશન જેના લેવ ગણીએ છીએ, 8,56,97,481 એ જે જૈન મંદિરો ગણીએ છે એ તો ગણી શકાય એવા છે. એના સિવાય જ્યોતિષીના અને વ્યંકર દેવોના વિમાનો અસંખ્યા છે, અને એમાં અસંખ્યાત જૈન મંદિરો છે અકૃત્ય. હવે જેવી રીતના સૂર્યચંદ્ર મોટા મોટા છે પણ તારા નાના છે, તો ત્યાં એક જ્યોતિષી વિમાનની સાઈઝ નાની મોટી છે. તો જે જાતની વિમાનની સાઈઝ એને પ્રપોર્શનલ જૈન મંદિરોની સાઈઝ, તો ત્યાં એ જૈન મંદિરો આ કોઈ કેટેગરીમાં બેસતા નથી. એ અલગ અલગ સાઈઝના ધ રેશિયો રિમેન્ડર છે ઓલવેઝ, પણ લેન્થ વિલ કીપ ચેન્જિંગ. તો ત્યાં એ વિમાનો નાના મોટા છે, એટલે એને અવિશેષની, એટલે અનેક પ્રકારના એ જૈન મંદિરો છે. એમ કરીને એને 5મી કેટેગરી બનાવી. આટલું બધાને ખ્યાલ આવ્યો? ઉત્કૃષ્ટ, મધ્યમ, જગન્ય, લઘુ અને અવિશેષ. હવે તો કયા જૈન મંદિરો કયા પ્રકારના છે આપણે પણ લાસ્ટ કોલમમાં છે. મેરુ પર્વત છે, તો મેરુ પર્વત આમ સિમેટ્રિકલ શેપ છે. નીચેનો વ્યાસ બહુ મોટો છે, ઉપર જતા પાંડુ પર્ણનો વ્યાસ નાનો છે. તો જે નીચેના મંદિરો છે મોટી સાઈઝના છે, તો ભદ્રશાલવન અને નંદન સૂર્ય એ બધા ઉત્કૃષ્ટ જૈન મંદિરો છે. પછી સોમનાથ વન એ મધ્યમ જૈન મંદિર છે, અને પાંડુકવાળી જગતને જે મળ્યું હતું. ખ્યાલ આવે છે? નીચેના બે ઉત્કૃષ્ટ, થર્ડ લેવલે મધ્યમ, ફોર્થ લેવલે જગત. એના સિવાય નંદીશ્વર દેશના બધા જ પર્વતો બહુ મોટા. જો તમને ખ્યાલ હોય તો અંજનગીરીની સાઈઝ કેટલી? 84,000 યોજન હાઈટ અને 84,000 યોજન એની ટેસ્ટ, એની ડાયામીટર. પછી ગતિગીરી પર્વત 10,000 યોજન એનું ડાયામીટર, અને રતિકર પર્વત 1,000 યોજન એનું ડાયામીટર. તો જ્યાં બધા જ પર્વતો મોટા છે તો બધા જ પર્વતોમાં ઉત્કૃષ્ટ જીવન રહે. ચલો મને કોણ કહે છે મેરુ પર્વત નું ડાયામીટર
કેટલું?
ડાયામીટર 1,00,000 એની હાઈટ અને 40 એની હાઈટ, એનું ડાયામીટર કેટલું? નીચે નો ઉપર બોલો. ખેતી જ ચાલો. નીચે જેનું દીવ છે ત્યાં 10,000 યોજન નું ડાયામીટર. જમ્મુથી પોતે 1,00,000 યોજન નો છે. ચાલો. તો વચ્ચે જે નીચેનો એરિયા છે એ 10,000 યોજન નું ડાયામીટર, અને ઉપર પાંડુ કોણ આવે 1,000 યોજન ડાયામીટર. ઈ 1,000 યોજન માં 4 દિશાઓમાં 4 જૈન મંદિર, અને 4 દિશાઓમાં 4 શિલાઓ, અને વચ્ચે ચુલિકા, આ બધું ભેટ કરવાનું છે. એટલે ત્યાં જૈન મંદિર ના આવે. જયારે નંદીશ્વર દીપ ના બધા જૈન મંદિરો બધા મોટા છે, બધા ઉત્કૃષ્ટ પ્રકારના. આગળ ઉર્ધ્વ લોક કે વિમાન. જો ઉર્ધ્વ લોકના જેટલા પણ વૈમાનિક દેવોના વિમાનો છે એ કાં તો સંખ્યા યોજનના છે, સંખ્યા એટલે ઘણા હજારો લાખો કરોડો યોજનના, અથવા અસંખ્યાત યોજનના છે, એટલે સ્ટેટ ઇઝ નોટ અ કન્સ્ટ્રેન્ટ. તો ત્યાં પણ બધા ઉત્કૃષ્ટ જીના રહ્યો છે. હવે જો મધ્યમાં આવી જઈએ, હવે આપણે જોયું કુલાચર પર્વત, આ સોમનાથમાં તો પાંડુ પર્વત આવી, અરે મેરુ પર્વતમાં આવી ગયું કુલાચર પર્વત. કુલાચર કયા હતા? 6 કુલાચર, જે જમ્બુદીપને 7 એરિયામાં ડિવાઈડ કરે છે, એ આખા 6 કુલાચર પર્વત, એ બધા મધ્યમ જીના રહે છે. પછી કુંડલવર દ્વીપ અને ઋષિકોર દ્વીપ, એ ક્યાં આવ્યો? કુંડલવર કયો અને ઋષિકોર કયો? કુંડલવર દ્વીપ 9મો અને ઋષિકોર દ્વીપ 11મો. નહીં સોરી, કુંડલવર 11મો અને ઋષિકોર દ્વીપ 13મો. હવે આ જે દ્વીપો છે કુંડલવર અને ઋષિકોર, એ દ્વીપો છે સમજો આટલા જાડા અને આખા ગોળ બધી બાજુ, પણ એ જાડા દ્વીપની વચ્ચોવચ્ચ એક પર્વત છે, દેટ ઇઝ ઓલસો કોઈન કોન્સેન્ટ્રિક ગોળ. જો ધ પર્વત ડિવાઈડ દ્વીપ ઇન્ટુ 2 હાફ, બહારનો હાફ અને અંદરનો હાફ, બરાબર. આ જે વચ્ચેનો પર્વત છે એનું નામ પણ છે કુંડલવર પર્વત અને ઋષિકવર પર્વત, દેવદ્વીપનું નામ, એવું પર્વતનું નામ. આ જે પર્વત છે એના 4 દિશાઓમાં 4 જૈન મંદિર, એ બધા મધ્યમ સાઈઝના જૈન મંદિર છે. પછી આપણે જોયું વક્ષારગીરી. વક્ષારગીરી ક્યાં જોયું? વક્ષાર પર્વત. વિદેશ ક્ષેત્રમાં કઈ જગ્યાએ? હા, જે પર્વતો વિદેહને 32 ભાગમાં ડિવાઈડ કરે છે એ પર્વતો જ વક્ષારગીરી છે, બરાબર. 4 એક દિશામાં, ઉત્તર પૂર્વ વિદેહમાં 4 જોયા, પછી દક્ષિણ પૂર્વમાં 4, દક્ષિણ પશ્ચિમમાં 4, અને ઉત્તર પશ્ચિમમાં 4, એમના 16 વક્ષારગીરી પર્વત જોયા, એ પણ મધ્યમ સાઈઝમાં. પછી આપણે જોયું ગજદંત પર્વત. ગજદંત પર્વત કયા ક્યાં હતા? સુદર્શન મેળુની 4 દિશાઓમાં ગજદંત પર્વત હતા, એ બધા મધ્યમ જૈન મંદિરો. ગજદંત પર્વતમાં પણ જો તમે નોટિસ કર્યું હોય કે હાથીના દાંત જેવા જે શરૂ થાય છે નેહરુ પર્વતથી લઈને નિષદ અને અહીંયા નીલ પર્વત સુધી, તો એમાં જૈન મંદિર ક્યાં? કાજુમાં, સુદર્શન મેળુની નજીક જ ત્યાં જૈન મંદિરો છે. એમાં પણ ઘણી બધી પીક છે, નાની નાની પીક ઘણી બધી, તો પહેલી પીક ઉપર જૈન મંદિર. જો આગળ પછી આપણે ઈક્ષ્વાકાર પર્વત જોયું નથી આજે, પણ કોઈને ખ્યાલ છે ક્યારે ઈક્ષ્વાકાર પર્વત? કોઈને ખ્યાલ છે? આપણે પંચમેરુ નંદીશ્વર વિધાનમાં એને લઈ જઈએ, એના પર બાજુ બી ચડાવી દઈએ. હા, જો જંબુદ્વીપ તો આખો સર્ક્યુલર છે, એના પછી જે ધાતકી ખંડ આવે છે તે ધાતકી ખંડમાં પૂર્વ ધાતકી અને પશ્ચિમ ધાતકી બે ભેદ છે, પણ સર્કલ તો આખું છે ને પૂરું, તો હાઉ ડુ યુ ડિફાઈન પૂર્વ અને પશ્ચિમ? How do you define Purvane Paschim? There should be some line that cut the deep into half. That line is Ikshvakarpada. Samjho kya dehe valay, akhu mali na akhu circle valay. But in a dehe C and an inverted C. Dehe join karo, to vachma kya cut ave, jatya Ikshvakarpada. Dhatikar and a pushkar jim, dehu ma. એને ઈશ્વાકાર પર્વત કહેવાય છે. એ પણ મધ્યમ સાઈઝના અકૃત્રિમ જિલ્લા છે. અને છેલ્લો માનુષોત્તર પર્વત ક્યાં છે? અઢી દ્વીપ જે પુષ્કર દ્વીપ છે એમાં સેમ અરેન્જમેન્ટ. પુષ્કર દ્વીપ બહુ જાડો છે, વચ્ચો વચ્ચ એક પર્વત છે, એને માનુષોત્તર પર્વત કહેવાય છે. ચાર દિશાઓમાં ચાર જિલ્લા. ચલો લઘુજી અને જગન્નાથજી મંદિર પાંડુપુરનું આપણે જોઈ લઈએ. લઘુજી મંદિર ક્યાં છે એ પણ આપણે જોયું ને. જંબુ વૃક્ષ અને શાલમલી વૃક્ષ એ બે વૃક્ષ ઉપર અને વિજયાર્થ પર્વતના બધા જે મંદિર પણ લઘુ છે. 34 વિજયાર્થ પર્વત છે ને એ બધા જે મંદિરો પણ લઘુ જે મંદિરો છે. અને અવિશેષની આપણે જોયું વ્યંતર જ્યોતિષ અને ભવનવાસી દેવોના ભવનોની અંદર જે જૈન મંદિરો છે એ બધા અવિશેષની જૈન મંદિર. અવિશેષની જે અલગ અલગ સાઈઝના જે મંદિરો છે. તો આ રીતે આપણે આ અકૃત્રિમ જિનાલયનો આખો મેપ કઈ સાઈઝના છે, કેટલા આકારના છે એ બધું આપણે જોયું. એને ફરીથી થોડું તમારા જ્ઞાનમાં કોરિલેટ કરજો. ઉત્કૃષ્ટ જૈન મંદિર 100 યોજન લાંબુ છે. 1 યોજન એટલે કેટલા કિલોમીટર જોયું આપણે? 16 કિલોમીટર. એટલે 1600 કિલોમીટર લાંબુ જૈન મંદિર. અહીંથી દિલ્હી કરતા કેટલા કિલોમીટર થાય? 1300 જેવા થાય છે ને. મહાગાજ 1300-1400 જેવા થાય છે. એટલે અહીંથી દિલ્હી સુધી જઈએ એટલું એક લાંબુ જૈન મંદિર છે. હવે એની અંદર 108 ભગવાન છે. તો એક એક ભગવાનને કેટલો પ્રપોર્શનેટ મળે જગ્યા? હા, એમ આપણે ગણી લેવાનું. સમજો 1600 કિલોમીટર, 108 જૈન મંદિર, એટલે એક એક ભગવાનને લગભગ 150 કિલોમીટરની જગ્યા મળે. હા, દોઢ કેવી રીતના થયું? દોઢ નહીં, સોરી, 15 કિલોમીટર. એક એક ભગવાન પ્રતિ એના ગભારા ને એમની આજુબાજુની જે મંડપની જગ્યા આવી 15 કિલોમીટરની જગ્યા. ભગવાનની સાઈઝ કેટલી છે? 500 ધનુષ. એક ધનુષ એટલે કેટલું? 6 ફૂટ, એટલે લગભગ 3000 ફૂટ. 3000 ફૂટ એટલે સમજો કે લગભગ 1000 મીટર. 1 કિલોમીટર ના લાંબા ભગવાન એના થોડું ઓછું ખ્યાલ ને પ્રપોર્શનલ. 1 કિલોમીટર લાંબી ભગવાનની પ્રતિમા અને 15 કિલોમીટર જેવી મંદિરની જગ્યા. બાકીના એમના છત્ર કેટલી સાઈઝના હશે? પછી આપણા જે મંદિર જે બધા નાના તો નહીં હોય ને. ભગવાનની પ્રતિમા આવડી મોટી છે તો છત્ર બી મોટા હશે. ત્યાં 64 ચાવલો છે દરેક ભગવાનની પ્રતિમા. આપણે તો બે જ લગાવીએ કેવા જોઈએ, કેમ કે જગ્યા નથી હતી. પણ જ્યાં 4 ફૂટ પડશે 64 ચાવલ, 5-8 અશોક વૃક્ષ છે. ત્યાં દેવ જુદુરી દેવો ઓટોમેટિક અવાજ વાગે છે, કોઈ કરવો પડતો નથી, નિરંતર વાગે. નીચે કમલાસન સિંહાસન છે. એવી અદભુત રચનાઓ આ અકૃત્રિમ જિનાલયમાં છે. આપણે બે વાર મેં ક્લાસ લીધો, દર વખતે હું એન્ડમાં યાદ કરું. નંદીશ્વરજીની પૂજામાં છે ને નીચે છેલ્લી કડી કે નયન નયની કહે દેખ હોત સમ્યક ધરમ. એટલે આ બધું કહી શકાય એવી રચના નથી. પણ જે દેવ ત્યાં જાય છે, અકૃત્રિમ ભગવાનની પ્રતિમાઓને જોવે છે, જોતાની સાથે અંદર તેવો અહોભાવ આવે છે કે સત્યક દર્શન લઈ લેવું પડે. આવી બધી અદભુત રચનાઓ છે. આપણે અત્યારે આપણા પુણ્ય ઓછા છે કે આપણે જોવા નથી જઈ શકતા. પણ કમસે કમ આપણે હૃદયથી એવી ભાવના તો કરીને અહીંયા સ્થાપી શકીએ. એટલે એવી અદભુત સ્થાપના આપણે હમણાં પંચકરણા પ્રતિષ્ઠા મહોત્સવમાં કરવા જઈ રહ્યા છે. એનો દરેક જણ લાભ જરૂર લેજો, જરૂર પંચ કલ્યાણકમાં બધા પધારજો. આપણે અહીંયા હા યાદ મંડળ વિધાન ટીઝર છે, આપણે ફરી જ્યારે પ્લે કરીએ. જો આ બધી મુનિરાજોની વૃદ્ધિ છે, જૈન ભગવાનના પ્રતિમાઓનું વર્ણન છે, પાંચે પરમેશ્વરીનું સ્વરૂપ જ એવું અદભુત છે કે જૈનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ સાંભળતા જ આપણને આ મંદિરથી એવો અહોભાવ આવે છે. આત્માની એવી મહિમા આવે છે. આવું આત્માનું સ્વરૂપ જાણીને આ પાંચ પરમ પદમાં સ્થિત થયા છે બધા ભગવાન. તો એવું આત્માનું સ્વરૂપ આપણે કેમ ન સમજીએ? તો જોજો આપણા પંચકલ્યાણ બધા અધ્યાત્મમય પંચકલ્યાણ છે. આપણા પંચ કલ્યાણકોમાં જે ગુરુદેવજીના પ્રવચનો માતાજીની સત્વચર્ચા આવી એ પણ બધું એટલું અદભુત સિલેક્ટ થયેલું છે ઓલરેડી કે એનો લાભ લેવા માટે આપ જરૂર બતાવજો. એક એક વિધિ આપણી એટલી બધી સરસ છે. હમણાં જ અમે સંગ્રહમાં હતા થોડું ચર્ચાઓ થઈ વિધિ, એક એક વિધિ એવી મંગલમય અને ભાવ થયેલ છે. એક એક વિધિનું આપણને સ્મરણ કરતા આપણા ભાવ ભેગો થઈ ગયો. આ બતાવ્યું છે આ જૈન ડિજિટલ ટેકનોલોજી ફાઉન્ડેશનના વિડીયો છે ઓફ ગુજરાત જિનાભાઈ ઉપર યુટ્યુબ પર છે, તમે જોજો. 24 મિનિટનો વિડીયો છે, આખું જિનાભાઈનું ડિટેલ વર્ણન છે. બહુ જ અદભુત છે. આપણે તો પાર્લામેન્ટમાં ચલાવાઈ ગયા છે, જેને ન જોયા હોય એ તો પણ તમારી રીતે ઘરે જોયું. આપણે સીઝન છે રામમંદિર ઉજવવાનું. જીનવાણી અને જીન ધર્મ, તો એમના ગુણોને યાદ કરીને એક એક ગુણોને એક એક અર્ધ એવી રીતના બધા મળીને 250 અર્ધ ચઢાવવામાં આવે છે. આપણે તો એક તો બોલી જઈએ ખાલી, પણ એક એક જે એમના ગુણો છે એ રીતના 64 વૃદ્ધિધારી ભૂમિકા જોઈ છે. તો એ 64 વૃદ્ધિમાં વૃદ્ધિ વૃદ્ધિ, ચાર વૃદ્ધિ, વિક્રિયા વૃદ્ધિ, ચાર વૃદ્ધિ આદિ બધી વિવિધ પ્રકારની વૃદ્ધિઓ છે. ભૂમિકાની પોતાના આત્માનંદમાં જુદી રહ્યા છે એવા મુનિરાજની આવી વૃદ્ધિઓ પ્રગટ થઈ જાય છે અને એ ચાલી નથી રહી. પણ એ વૃદ્ધિનું મહાત્મ્ય શું છે એ બધું આપણે આ વિઝ્યુઅલના માધ્યમથી પહેલી વાર આવી રીતના બતાવવા જઈ રહ્યા છે. અને બહુ જ સરસ તમે ટીઝરમાં જોઈ રહ્યું છે, અત્યંત સુંદર આવા બધા વિઝ્યુઅલ બન્યા છે. તો બધા એનો લાભ લેવા માટે પંચકલ્યાણમાં જરૂર છે. આપણે જીવન સુધી લઈએ ણી ભારતી તોરી જતો જને જ્યોતેરી શરણાગ્રહે જાવાણી કે જ્ઞાન તે તુજે લોકાલો ગોવાણી વસકો સદા દે તુંગો. બોલે જીવાણી મહાત્મો પરમ કૃપાની ગાંધી કહન ગુરુદેવનો પ્રશમૂર્તિ ભગવતી મહાત્મો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.